हेलो।
हाँ जी, हाँ निलेश भाई, हाँ
हाँ चालू करूँ ने?
हाँ जी, हाँ
ओके
ओके।
આપણે બાલ બુદ્ધ ભાગ બે ની અંદર બીજો પાઠ ચાલી રહ્યો છે પાપનો। એની અંદર આપણે જોયું હતું કે સૌથી પહેલા પાપ કોને કહેવાય, તો કોણ બોલશે પહેલા પાપ કોને કહેવાય?
મિથ્યાત્વ અને કશાય,
સરળ ભાષામાં
મિથ્યાત્વ અને કશાય,
એની પરિભાષા શું? પાપ કોને કહેવાય એની પરિભાષા,
જે શુભ કાર્યોને છોડીને પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તે પાપ।
જે જીવને કુમાર્ગમાં લઈ જાય, જીવનું પતન કરે, તો દુઃખનું કારણભૂત, આ મૂળ શબ્દ છે, દુઃખનું કારણભૂત એવા ખરાબ કામ તેને પાપ કહેવામાં આવે છે, અને મિથ્યાત્વ અને કસાય ખરાબ કામ હોવાથી તેને પાપ કહેવામાં આવે છે। બરાબર, પાપ કેટલા પ્રકારના છે, કયા કયા? નવો કોઈ વ્યક્તિ બોલશે? કોણ બોલવા માંગશે બીજું કોઈ?
હિંસા, ચોરી, જૂઠ, કુશીલ,
હા બહુ સરસ, હા પરિગ્રહ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ, આ શું છે? આ પાંચે પાપ છે। આચાર્ય દેવે બંનેના બે બે ભેદ કરી દીધા, દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, દ્રવ્ય જૂઠ, ભાવ જૂઠ, દ્રવ્ય ચોરી, ભાવ ચોરી, દ્રવ્ય કુશીલ, ભાવ કુશીલ, દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ। મારો એક પ્રશ્ન છે કે સમજો કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ પાપ છે, પરંતુ આચાર્ય દેવને આવા બે ભેદ પાડવાની શા માટે જરૂર પડી? દાખલા તરીકે અજીમ તમને સરળ કહું, અજીમ સરળ કરું પ્રશ્નને, કે દાખલા તરીકે આપણે દ્રવ્ય, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એ તો જેને કહેવાય કે બહારની ચીજમાં ગતિત કરીએ છીએ, બહારની ચીજમાં એટલે કે મન, વચન, કાયની પ્રવૃત્તિથી, દાખલા તરીકે બોલવું, ખોટું બોલવું, અથવા તો બહારથી શરીરના માધ્યમથી કોઈ બીજા જીવોને મારવો, ફતાવવો, બહારના પદાર્થો ભેગા કરીશું, આગળ એની ચર્ચા ચાલશે પરિગ્રહની, તો કે છે કે એ બધું તો દ્રવ્યના અંતર્ગત ગયું, અને ભાવ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ જીવના પરિણામના અંતર્ગત ગયું। મારો પ્રશ્ન એ છે કે બંનેમાંથી ખરેખર પાપ કોનું લાગે છે, બંનેનું લાગે છે, દ્રવ્ય હિંસાનું લાગે છે કે ભાવ હિંસાનું લાગે છે? હા બોલો, કોણ બોલશે? મારો પ્રશ્ન એ છે કે દ્રવ્ય નું ફળ કેમ નથી મળતું?
કે એ તો દ્રવ્ય નું ફળ તો સંયોગો ને આધીન છે, એ તો વ્યવસ્થિતમાં હતું એટલે થયું છે, એટલે એ તો એ સમયેની એવી યોગ્યતા હતી એટલે જ થયું છે, પણ એ સમયના પાછળના ભાવો માટે જ આપણે રિસ્પોન્સિબલ છીએ। એટલે
સમજો કે એ જે એક સમયની તમે જે યોગ્યતા કહો છો ને ભાઈ, એ તો સમજી લો કે ભાવની અંદર પણ એની યોગ્યતા છે, સમજ્યા? દાખલા તરીકે દ્રવ્યમાં એવી યોગ્યતા છે તો ભાવમાં પણ એવી યોગ્યતા છે। મૂળ વાત એ છે કે દ્રવ્ય, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ હકીકતમાં એનું પાપ એટલા માટે નથી લાગતું કારણ કે એ પરદ્રવ્યનું પરિણામ છે, મૂળ વાત,
બરાબર,
સમજ્યા? દાખલા તરીકે શરીર આશ્રિત ક્રિયા થઈ તો શરીર પરદ્રવ્ય છે અને એનું એક પરિણામ જોવામાં આવે છે। બોલવાની ક્રિયા થઈ તો એ પણ ખરેખર જડની ક્રિયા છે, પરદ્રવ્યનું પરિણામ છે। એવી રીતે પાંચે પાપની અંદર જે શરીરના માધ્યમથી જેટલી ક્રિયાઓ જોવામાં આવે છે અશુભ રૂપ, એ બધી તો પરદ્રવ્યની પરિણતિ છે, તો કે એ તો ખરેખર જીવને આધીન છે જ નહીં, એટલે ન એનાથી પુણ્ય બંધાય છે, ન એનાથી પાપ બંધાય છે અને ન એનાથી ધર્મ થાય છે। ફરીથી આ મહત્વનો મુદ્દો છે, બહારની ક્રિયાનું ન કોઈ પણ ફળ હોતું નથી જીવને, એનાથી ન પુણ્ય બંધાય છે, એનાથી ન પાપ બંધાય છે અને એનાથી ન કોઈ ધર્મ થાય છે। કેમ? કારણ કે એ જીવથી બહારની ચીજ છે, એ જીવની ચીજ જીવની સત્તાની ચીજ નથી, જીવનું પરિણમન નથી, એ પૂતગલનું પરિણમન છે. એમ હોવા છતાં હવે આપણે જે પ્રશ્ન ઉપાડ્યો એનો આ જવાબ કે એમ હોવા છતાં પણ આચાર્ય દેવોએ આ દ્રવ્ય હિંસા જૂઠ ચોરી કુશીલ અને પરિગ્રહને પણ એને કહેવાય કે અહીંયા આગળ બતાવ્યા છે, એના બે ભેદ પાડ્યા છે. એટલા માટે પાડ્યા છે કે એ દ્રવ્યનું જે પરિણમન જોવામાં આવે છે એની અંદર નિમિત્ત કોનું હોય છે, તો કે જીવના પરિણામોનું નિમિત્ત જોવામાં આવે છે. દાખલા તરીકે મેં કોઈને લાફો માર્યો તો લાફો મારવાની ક્રિયા તો જડની થઈ, એ તો મારા શરીરના માધ્યમથી એના શરીર ઉપર હાથ પડ્યો તો એ તો બંને બહાર બહારમાં ઘટિત થયું. પરંતુ જ્યારે મેં હાથ ઉપાડ્યો અને સામેવાળા વ્યક્તિને માર્યો તો એ વખતે એવા મારા પરિણામ હતા કે નહીં, તો કે મારા જે અંદરમાં જે પરિણામ છે તેને તો ભાવ હિંસા કહેવામાં આવશે, અને ભાવ હિંસાનું નિમિત્ત પામીને તદ અનુસાર શરીરની ક્રિયા પણ થઈ છે અને એ શરીરના ક્રિયાની માધ્યમથી એને લાફો પડ્યો છે, માટે એ ક્રિયાને પણ વ્યવહારથી હિંસા કહેવામાં આવે છે. કેમ? કારણ કે શરીરની હિંસા અને જીવના પરિણામ એ બંને વચ્ચે, એટલે કે જીવમાં થતી હિંસા અને શરીરના માધ્યમથી થતી હિંસા, એ બંને વચ્ચે નિમિત નૈમિતિક સંબંધ છે. કેવો સંબંધ છે? નિમિત નૈમિતિક સંબંધ. એટલે હકીકતમાં તો જીવના પરિણામ છે તે જ વાસ્તવિકતામાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ છે. બહારની ક્રિયા ઉપર એ જીવના પરિણામનો આરોપ આપીને એને પણ હિંસા કહેવામાં આવે છે. કારણ કે બીજા જે જીવોને અથવા તો આપણને એ બહારની ચીજ જ ખ્યાલમાં આવે છે, જીવના પરિણામ ક્યાંથી ખ્યાલમાં આવે છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈ બીજા જીવને લાફો મારે છે તો આ જીવના અંદર હિંસાના ભાવ ઉત્પન્ન થયા એ મને કેવી રીતે ખબર પડે? તો કે છે કે મને તો આ બહારની ક્રિયા દેખીને જ ખ્યાલ આવશે, કારણ કે એના પરિણામ તો મને દેખાતા નથી, પરંતુ બહારની ક્રિયા દેખીને હું એવું અનુમાન લગાવું છું કે આ જીવના પરિણામની અંદર પણ આવા ભાવ છે અને બહારની અંદર તદ અનુસાર આવી ક્રિયા પણ થઈ છે. આ સામાન્ય અનુમાન સમજવું, નિયમરૂપ નહીં. નિયમરૂપ નહીં એટલે શું? કે બહારથી કોઈના માધ્યમથી સમજી લો કે કોઈ જીવનો ઘાત થાય, આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું, તો એના અંદરમાં એવા પરિણામ હોય જ, એટલે કે એવો નિયમ નથી. પરંતુ સામાન્ય નિમિત્ત નૈમિતિક કે ભાઈ મને એવા પરિણામ થયા તો બહારમાં એવી ઘટના પણ જોવામાં આવે છે. મને જૂઠું બોલવાનો ભાવ આવ્યો તો મારા મોઢેથી સમજો એવા ખોટા વચનો પણ કહેવામાં આવે છે. તો મને અંદરમાં એવા પરિણામ થયા ચોરીના તો બહારમાં મારે ચોરી રૂપી કાર્ય પણ જોવામાં આવે છે. આવું જગતની અંદર સામાન્ય રૂપથી નિમિત્ત નૈમિતિક દેખાતું હોવાને કારણે આચાર્ય દેવોએ એનું જ્ઞાન કરાવવા, અંદરના પરિણામોનું જ્ઞાન કરાવવા માટે બહારની ક્રિયા ઉપર પણ આરોપ આપીને કે દ્રવ્ય હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એના પણ ભેદો શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે.
નિલેશભાઈ, અહીંયા એક ક્વેશ્ચન હતો કે ભાવ હિંસામાં પણ આપણે મેઇન જે પાપ છે એ પરિણામોનું ઉપર, પરિણામો પરથી લાગે કે પરિણામો પાછળ બીજો અભિપ્રાય ઇન્વોલ્વડ હોય તો એનું લાગે?
હા, બહુ સરસ પ્રશ્ન છે. તમારો પ્રશ્ન હું રિપીટ કરું છું, હું સમજ્યો છું કે નહીં એ પહેલા ટેલી કરી લઉં કે આપણને જે ભાવ હિંસા થાય છે એની અંદર ફળ અભિપ્રાય નું લાગે છે કે પરિણામ નું લાગે છે? બરોબર છે પ્રશ્ન?
હા હા
હા, બરોબર છે ને? વાત એમ છે કે બંને નું ફળ લાગે છે. હવે સમજજો જરા, પરંતુ અભિપ્રાય નું ફળ મોટું અને પરિણામ નું ફળ નાનું. દાખલા તરીકે અભિપ્રાય નું જે આપણે ફળ કહીએ છીએ ને તે શ્રદ્ધાના દોષમાં જાય છે, અને પરિણામ નું જે ફળ કહીએ છીએ તે ચારિત્રના દોષમાં જાય છે. બહુ બહુ સારો પ્રશ્ન છે અને આનું તો બહુ વિસ્તારથી વિશ્લેષણ થાય, આના પર એક આખી શિબિર લગાવવામાં આવે છે. સમજો, આદરણીય આપણે અભયકુમારજીનું એક પુસ્તક છે ક્રિયા, પરિણામ અને અભિપ્રાય, એની અંદર બહુ વિસ્તારથી ખુલાસો કર્યો છે અને સમજવા લાયક પ્રકરણ છે. એક બે બિંદુ ઉપાડીએ છીએ આપણે. જીવની અંદર એક શ્રદ્ધાનું પરિણમન જોવામાં આવે છે અભિપ્રાયનું, એને શ્રદ્ધા ગુણની પર્યાય કહેવામાં આવે, અને એક જીવની અંદર ચારિત્ર ગુણની વિભાવ પર્યાય પણ જોવામાં આવે છે વિપરીત પરિણમન વખતે. હવે થાય છે શું કે મને ક્રોધ આવ્યો, તો મને જે ક્રોધ આવ્યો તો કે છે કે એ તો સમજી લો કે ચારિત્ર ગુણની પર્યાયનું પરિણમન છે. હવે સમજી લો કે એનાથી મારી એ બહારની પ્રતિક્રિયા જોવામાં આવશે અથવા તો હું કોઈને મારીશ ઇત્યાદિ જોવામાં આવશે, તો કે છે કે બહારની ક્રિયાથી મેં એ વ્યક્તિનો ઘાત કર્યો એનું ફળ તો ઝીરો, એનું મને કઈ ફળ મળતું નથી. કારણ કે એ તો શરીર આશ્રિત ક્રિયા છે અને એ ક્રિયા જીવ કરી શકતો નથી, માટે એ તો એનું પરિણામ છે. તો પછી પાપ શેનું લાગ્યું? તો કે અંદરમાં એ જીવને મારવાના પરિણામ. એક વાત તો કે એ જીવને મારવાના જે પરિણામ છે એ કસાઈ ભાવ જે છે એટલે એનાથી એને પાપ લાગ્યું. તો કે એ વખતે એને બીજું બી પાપ લાગ્યું કે નહીં? એટલે કે હા લાગ્યું. તો કે એ વખતે હું આ સામેવાળા જીવને મારી શકું છું એવી જે મારી માન્યતા જે છે કે એનું પણ આ જીવને પાપ લાગે છે. સામેવાળા જીવને હું મારી શકું છું એવી જે મારી માન્યતા છે તે અભિપ્રાયમાં વિપરીતતા છે, અને મને જે મારવાના પરિણામ આવ્યા તો કે છે કે એ જે છે પરિણામ તે ચારિત્ર ગુણનું વિભાવ પરિણામ છે. એટલે બંનેનું મને પાપ લાગે છે. પરંતુ એ બંને પાપમાં સૌથી મોટું પાપ કયું? જ્યારે એમ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સૌથી મોટું પાપ હું સામેવાળા જીવને મારી શકું છું એવો જે મારો પરિણામ છે, એટલે કે એવો જે મારો ભાવ છે અંદરમાં અભિપ્રાયમાં, એનું મને પાપ બહુ મોટું લાગે છે. ટકાવારી જો કાઢવામાં આવે તો 99% પાપ અભિપ્રાયનું લાગે છે, 1% પાપ પરિણામનું લાગે છે, અને ક્રિયાનું પાપ 0 મૂકો તમે, એટલે એનું કોઈ પાપ લાગતું નથી. હું બીજા જીવને મારી શકું છું એવી માન્યતાની અંદર સમજવા જેવી વાત એ છે કે ભલે હું કોઈ પણ જીવને ન મારતો હોઉં, શાંતિથી બેસ્યો હોઉં, તો પણ એનું પાપ મને નિરંતર 24 કલાક ઊંઘતા વખતે પણ ચાલુ જ છે. એનું કોન્સ્ટન્ટ મને પાપ ચાલુ છે. અને હું મને કોઈને જીવને મારવાનો જે પરિણામ આવ્યો તે ચારિત્ર ગુણનું વિભાવ પરિણામ કહેવાય. પર્ટિક્યુલરલી એ વખતે વિવક્ષિત, દાખલા તરીકે 8 વાગે મને કોઈ જીવને મારવાનો ભાવ આવ્યો, તો મને કોઈ જીવને મારવાનો એ વખતે ભાવ આવ્યો તો એવા જે પરિણામ છે તે ચારિત્ર ગુણનું વિભાવ પરિણામ છે. એ વખતે પણ મારું ઓલું જે શ્રદ્ધા સંબંધીની વિપરીતતા છે હું એને મારી શકું છું, એ પાપ એને એ વખતે પણ છે અને એનું પાપ મોટું લાગે છે, અને એ મને જે મારવાનો પરિણામ છે એ કે એનું પાપ એના કરતા ઓછું કહેવામાં આવે છે. ઓલું 99% છે તો આ 1% છે. મૂળ વાત એ છે કે એ જે અભિપ્રાયની વિપરીતતા છે એ સમજો અજ્ઞાન જે છે તે મિથ્યાત્વને કારણે છે, અને મિથ્યાત્વ અને આ કસાયો એટલે સૌથી મોટું પાપ મિથ્યાત્વનું લાગે છે. ઓલો કસાય ભાવ થઈ ગયો, હું બીજા જીવને મારવાનો ભાવ તે કસાય ભાવ, અને આ મિથ્યાત્વને પણ કસાય કહેવાય. પણ બંનેને ડિફરન્સ પાડવો હોય તો મિથ્યાત્વને હું મારી શકું છું એવો અભિપ્રાય છે, અને બીજા જીવને મારવાનો ભાવ તે પરિણામ છે. અને અજીન સરળતાથી સમજવું હોય તો જો સમજો સમ્યક દ્રષ્ટિ જીવ છે, ચોથા ગુણસ્થાન વર્તી જીવ છે, અને એને પણ હજી લડાઈ કરવાના પરિણામ છે. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું 4 પ્રકારની હિંસા, સંકલ્પી હિંસા, ઉદ્યોગી હિંસા, આરંભી હિંસા અને વિરોધી હિંસા. તો હવે એને પણ સમજો એની ભૂમિકાની અંદર ન ઈચ્છતો હોવા છતાં પણ એને એવા કસાયના ભાવ થઈ જાય, અને રાજાનો જીવ હોય તો યુદ્ધના મેદાનની અંદર લડવા પણ આવશે અને બીજા જીવને મારવાનો પણ એને પરિણામ થશે. પરંતુ એને મારવાના પરિણામ છે એ વખતે એને ક્રોધ કસાયના પણ પરિણામ છે, એમ હોવા છતાં પણ હું આ બીજા જીવને મારી શકું છું એવી માન્યતા ન હોવાને કારણે એને એ અભિપ્રાય સંબંધીનું પાપ લાગતું નથી, પણ મારવાનો એને ભાવ છે. તો એ વખતે પ્રકૃતિની વ્યવસ્થામાં એને એટલી જાતિનો પણ બંધ અવશ્ય થશે, એટલું પણ પાપ એને લાગે છે. પરંતુ અનંત સંસારનું કારણ એવું મિથ્યાત્વ ન હોવાને કારણે એને મોટું પાપ લાગતું નથી. જો મોટું અને નાનુંની ગણતરી શું? દાખલા તરીકે અભિપ્રાયનું પાપ મોટું અને પરિણામનું પાપ નાનું. મોટું અને નાનોનું અર્થ શું? મોટાનો અર્થ છે કે જે કસાય અનંત સંસાર બાંધે, અનંત ભવો મિથ્યાત્વને કારણે સંસારમાં રખડવું પડે, અનંત ભવ કરવા પડે, એને મોટું પાપ કહેવામાં આવે. અને નાનું પાપ એટલે શું? કે મારે અનંત સંસારમાં રખડવું ન પડે પણ અલ્પ સંસારની અંદર રખડવાનો વારો આવે તેને એ અપેક્ષાએ નાનું પાપ કહેવામાં આવે છે. મિથ્યાત્વ મોટું પાપ એટલે શું? કે એ મિથ્યાત્વના કારણે જીવ અનંત સંસારમાં, ઘોર અપાર સંસારમાં રખડે છે, એટલા માટે એને મોટું કહેવામાં આવે છે. અને અભિપ્રાયનું ફળ, અભિપ્રાયનો દોષ મોટો કહેવામાં આવે છે. આમ બંને ડિફરન્સ જોઈએ, મિથ્યા દ્રષ્ટિ જીવ છે તેને અભિપ્રાય પણ વિપરીત છે, અને આવો ક્યારેક એને પરિણામ બની જાય તો પરિણામનું પણ એને પાપ લાગે છે. અને સમ્યક દ્રષ્ટિ હોય તેને અભિપ્રાયનો દોષ અથવા અભિપ્રાયનું પાપ લાગતું નથી. પરંતુ જ્યાં સુધી એની ભૂમિકાની અંદર આવા રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થશે ત્યારે ત્યારે એને પણ એટલો પાપનો બંધ અવશ્ય થાય છે, એટલું પણ પાપ લાગે છે. મુનિરાજની વિચાર કરીએ, આપણે જોયું હતું કે અભિપ્રાય તો એમનો સમ્યક છે, કે મુનિરાજની દશામાં જોવામાં આવે કે અભિપ્રાય તો સમ્યક છે એટલે અભિપ્રાયનું પાપ તો લાગતું નથી, અને સાથે સાથે એમની વિશુદ્ધિ એટલી વધી ગઈ છે કે એમને વંચ માત્ર પણ હિંસાના પરિણામ નથી. કેમ કે મુનિરાજ અહિંસા મહાવ્રતનું પાલન કરે છે, પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરે છે, એટલા માટે કોઈ જીવને મારવાનો પણ વિકલ્પ નથી. મતલબ કે મુનિરાજને અભિપ્રાયનો દોષ કે પાપ લાગતું નથી, પણ મુનિરાજને પરિણામની અંદર પણ પાપ લાગતું નથી. મુનિરાજને સમજો કે ગમન આદિ ક્રિયા કરે, કોઈ પગ નીચે જીવડું આવીને મરી જાય તો એ તો શરીરની ક્રિયા થઈ, એનું તો પુણ્ય બી નથી, પાપ પણ નથી અને કઈ નથી, ધર્મ પણ નથી, એટલે તો જડની ક્રિયા છે. પરંતુ એ મુનિરાજના અભિપ્રાયની અંદર હું બીજા જીવને બચાવી શકું છું અથવા તો મારી શકું છું એવી માન્યતા ન હોવાને કારણે એમને અભિપ્રાયનું પણ પાપ નથી લાગતું. અને બીજું, મુનિરાજ સાવધાની પૂર્વક ગમન કરે છે, ઇરિયા સમિતિ પૂર્વક ચાલે છે, માટે એમની એ ક્રિયાને પાપની ક્રિયા કહેવામાં નથી આવતી. એમનું એ શુભ પ્રવર્તન છે, જોઈને ચાલવાનો ભાવ છે, એટલો પ્રમાદ ભાવ નષ્ટ થઈ ગયો હોવાને કારણે એમને એ પ્રમાણે પાપનું પણ મતલબ પરિણામોમાં પાપ પણ લાગતું નથી. માટે મુનિરાજને અભિપ્રાયનું પણ પાપ નથી અને તદનુસાર ક્રિયામાં એ સંબંધીનું પાપ પણ લાગતું નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પરિણામનું પાપ લાગે છે અને મિથ્યા દ્રષ્ટિ જીવને અભિપ્રાય અને પરિણામ બંનેની અંદર એ પ્રમાણેનું પાપ લાગે છે. આમ જે વ્યક્તિ જે જે ભૂમિકામાં ઉપયોગ હોય ઉભો હોય એ પ્રમાણેને અભિપ્રાય અને પરિણામની ખતવણી આ પ્રમાણે કરીને એને પાપનું ગઠિત કરવું પડે. બરોબર, હવે આની અંદર કોઈ ખુલાસો હોય તો કહો. ક્વેશ્ચન હોય
બરાબર બહુ સરસ છે.
છોકરાઓને લક્ષમાં રાખીને બતાવ્યા છે ને સામાન્ય રૂપથી, આમ જનતા સામાન્ય રૂપથી ખ્યાલમાં આવે કસાઈ શું છે, પાપ શું છે, પરંતુ આપણે સાથે સાથે મોટું પાપ શું છે એ મૂળ સમજવાનું છે. સિદ્ધાંત ની અંદર સૌથી પહેલા આ મોટું પાપ છૂટે છે, સિદ્ધાંત ની અંદર સૌથી પહેલા મિથ્યાત્વ જશે. જ્યાં સુધી જીવને મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી એને આ પ્રમાણે નાના નાના જે પાપ પરિણામ વાળા જે પાપ છે એ જતા નથી. મિથ્યાત્વ સમજો ચોથા ગુણ સ્થાને જશે, અને પછી ક્રમ ક્રમથી આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે આવી રીતે ક્રમ ક્રમથી એની કસાયો પણ છૂટી જશે અને પાપ છૂટતા જશે. પણ જો મિથ્યાત્વ ઉભું હોય અને બહારમાં એ ગમે તેટલું છોડી દે તો પછી એમ હોવા છતાં પણ એને અભિપ્રાયનું પાપ એને નિરંતર ચાલુ છે. જો એક બીજો દાખલો યાદ આવ્યો, દાખલા તરીકે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, હવે એ પણ અહિંસા મહાવ્રતનું પાલન કરે છે, એને પણ પ્રતિજ્ઞા લીધી છે જીનેન્દ્ર ભગવાનની સામે, અને એ પણ જોઈને ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે, અને એ પણ બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવને મારવાના પરિણામ પણ નથી એને, અને એ પ્રમાણેનું વર્તન પણ નિર્દોષ પાલન કરે છે, વર્તન પણ એ પ્રમાણે જીનાગમ અનુસાર જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ હવે એને પુણ્યનો બંધ બી વિશેષ થાય છે, એની સમજો જરા. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ જીવ પુણ્યનો વિશેષ બંધ થાય છે, અને એ જીવની યોગ્યતા પ્રમાણે ઊંચા સ્વર્ગોની અંદર અથવા તો ગ્રેવિકોની અંદર જઈને પણ એ ઉત્પન્ન થશે. એમ હોવા છતાં પણ એનો અભિપ્રાય વિપરીત છે, આત્માનું જો ભાન નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, તો એનો અભિપ્રાય જુઓ, પરિણામ તો સારા, પરિણામ સારા હોવા છતાં પણ અભિપ્રાય એનો ખોટો છે અંદરમાં. તો અભિપ્રાય દાખલા તરીકે હું બીજા જીવોને બચાવી શકું છું એવો માની લો, તો હું બીજા જીવોને બચાવી શકું છું એવી માન્યતા પણ એની વિપરીત હોવાને કારણે એ જીવને પણ નિરંતર મિથ્યાત્વનું પાપ એને ચાલુ છે. પણ એ દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ જીવને એને પણ નિરંતર પાપ ચાલુ છે. એના પરથી નક્કી થાય છે કે મોટું પાપ કયું છે. કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા આગળ, કે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ જીવ બહારથી ગમે તેટલા વ્રતાદિ પાડે, આગમ અનુસાર કહેલા વ્રતાદિ વ્રત પાડે, એમ હોવા છતાં પણ જો માન્યતામાં વિપરીતતા છે, અભિપ્રાય ખોટો છે, તો કે જે કે એનો સંસાર ઉભો છે, એક પણ ભવ કપાતો નથી, એ મોક્ષ માર્ગી નથી, સમજ્યો બરોબર. અને જો સમ્યક દ્રષ્ટિ છે, કદાચિત બહારમાં લડાઈ કરે છે, કદાચિત એનાથી પણ ન ચાહતો હોવા છતાં પણ હિંસા થઈ જાય છે, એમ હોવા છતાં પણ એને મોટું પાપ લાગતું નથી. બંનેમાં આ જે જગતના જીવોને આ વાત બેસવી બહુ કઠિન છે. કેમ? કારણ કે જગતના જીવો ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી બહારમાં જે ઘટના દેખાય છે એના પરથી એ જીવોનું માપદંડ કાઢી લે છે. પણ અહીંયા આગળ જૈન દર્શનની અંદર એ પ્રમાણે બહારની ચીજથી તો માપદંડ જ નથી. અહીંયા તો અભિપ્રાય સમ્યક તો મોટું પાપ લાગતું નથી. અને અભિપ્રાય મિથ્યા તો કહે છે કે ગમે તેટલા કસાઈની મંદતા હોય, શાંત પરિણામ હોય, છતાં પણ એને મોટું પાપ ચાલુ છે એટલે એને મોટો બંધ, અનંત સંસારનો બંધ એનો ચાલુ છે. આ પ્રમાણે જેને કહેવાય કે એનાલિસિસ જે નીકળે છે તે કહે છે કે આ પ્રમાણે નીકળે છે અભિપ્રાય અને પરિણામની અંદર. ખ્યાલ આવ્યો આટલો ક્લિયર?
બરાબર બરાબર. હાજી
હા. હવે કોઈ ઓર ક્વેશ્ચન તમને? બરાબર, કોઈને બીજું કોઈ ક્વેશ્ચન? જો એક બીજો બી પ્રશ્ન આવી શકે છે કે અભિપ્રાય વિપરીત હોય તો પાપ લાગે છે, પરંતુ સમજો કે એ જીવને કસાયની મંદતા હોય તો પછી એનું ફળ શું? એવો બી પ્રશ્ન આવે આપણને. ફરીથી કહું છું, પ્રશ્ન સમજો જરા. અભિપ્રાય સમજો આપણો વિપરીત ચાલે છે અને એવા જીવને કસાયની મંદતા પણ છે, તો હવે કસાયની મંદતામાં એને ફળ શું મળશે? એમ પોઈન્ટ સમજાય? મારો પ્રશ્ન ખ્યાલમાં આવ્યો બધાને?
હાજી હાજી. હા હા,
બરાબર ને. વાત એમ છે કે એને જે સંસારમાં જીન ઉભો છે, અભિપ્રાય નું ફળ શું અને પરિણામ નું ફળ શું એ બી જરા બે મિનિટ સમજી લો. એટલે જે ફળ પરિણામ તરફથી જે જોવામાં આવે ને, તો દાખલા તરીકે એને સમજો કોઈ જીવને, કારણ કે આ સમજવું જરૂરી છે નહીતર ઉલટું ગ્રહણ ના થઈ જાય. દાખલા તરીકે સમજો કે કસાયની કોઈ જીવને મંદતા છે. હવે મિથ્યાત્વ તો ઊભું છે, પરંતુ એને કસાયની મંદતા છે, બીજા જીવને બચાવવાના પરિણામ છે, તો બીજા જીવને બચાવવાના પરિણામની અંદર સમજો કે ગતિની અપેક્ષાએ ડિવિઝન કરવામાં આવે, તો જેને કહેવાય કે એ કુગતિઓમાં ના ફરે. દાખલા તરીકે સમજો કે એ સારા પરિણામથી, કસાયની મંદતાના પરિણામથી એ મનુષ્ય આયુ કે દેવ આયુનો બંધ કરે, એ બહુ સમજો. અને સમજો કે કસાયના પરિણામ હોય, તીવ્ર કસાયના પરિણામ હોય, કોઈને મારવાના કસાયના પરિણામ હોય, તે નરક કે તિર્યંચનો બંધ કરશે. અને કોઈને બચાવવાના પરિણામ હશે તો દેવ આયુ કે મનુષ્યનો બંધ કરશે. આ મારવાના પરિણામનું ફળ અને બચાવવાના પરિણામનું ફળ, આ ફળ અલગ ચાલી રહ્યું છે. હવે મિથ્યાત્વનું ફળ શું? કે મિથ્યાત્વનું ફળ એ છે કે સંસારમાં રહેવું, એ બહુ સમજજો જરા. સંસારમાં રહેવું એ જ મિથ્યાત્વનું ફળ છે. આપણા ભવો ન કપાવા, સમજો આપણે મોક્ષ તરફ પ્રયાણ ન થવું અને આ સંસારમાં ચાર ગતિની અંદર દુઃખનો ભોગવટો કરવો, એનું મૂળ ફળ શું છે? કે એ મિથ્યાત્વનું એ મૂળ ફળ છે. અને ગતિની અપેક્ષાએ જો વિચાર કરીએ ને, તો ગતિની અપેક્ષાએ વિચાર કરવામાં આવતા પરંપરાએ એનું ફળ નિગોત કહેવામાં આવે છે. સમજજો જરા, તીવ્ર કસાયનું ફળ અને મિથ્યાત્વનું ફળ બે ચર્ચા આવે છે જ્ઞાનમાં. એટલે કે કોઈ જીવ ઘણો ક્રોધ કરે, ઘણો ક્રોધ કરે, તો એનું ફળ શું બતાવ્યું છે શાસ્ત્રમાં? તો કે એનું ફળ નરક ગતિ બતાવી છે. હવે કોઈ બીજો એક પ્રશ્ન કરે કે કોઈ મિથ્યાત્વનું પોષણ કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે, તો એનું ફળ શું? તો કે ભાઈ, જે ભાઈ મિથ્યાત્વનું પોષણ કરતો રહે છે, કરતો રહે છે, કરતો રહે છે, તો 2000 સાગરની અંદર જો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જો મોક્ષે ન જાય અને જો મિથ્યાત્વની ભૂમિકામાં જ રહે, તો આ તો ઉત્કૃષ્ટ અપેક્ષાએ 2000 સાગર કીધા છે. 2000 સાગરથી કંઈક અધિક કે છે કે એટલું જો સમજો કે એ મિથ્યાત્વની ભૂમિકામાં જ રહે, તો એ નિયમથી એ નિગોધમાં જીવ ચાલ્યો જાય છે. વળી પાછો નિગોધમાંથી જો કે નીકળે, હવે એના બી અલગ અલગ કાળ છે, અંતર્મુહૂર્તમાં એ નીકળી શકે અને એને અસંખ્યાત પૂર્વગલ પરાવર્તન બી લાગી જાય, એક ઇન્દ્રિયમાં રખડીને એને બધું ભેગું થઈને, એનું આખું એક બધું અલગ અલગ કેલ્ક્યુલેશન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવી રીતે ફરીથી વળી પાછો એ નિગોધમાં જાય, વળી પાછો એ ત્રસ પર્યાયમાં આવશે, વળી પાછો રખડશે અને મિથ્યાત્વનો અભાવ ન કર્યો તો વળી પાછો નિગોધમાં જાય. આમ કહે છે કે મિથ્યાત્વમાં ફળ શું? ગતિની અપેક્ષાએ વિચાર કરીએ તો પરંપરાએ શબ્દ વાપર્યો છે કે ભાઈ, થોડા ઘણા ભાવ કરશે, સ્વર્ગના બી ભાવ કરશે, દેવના ભાવ મતલબ કે મનુષ્યના બી ભાવ કરશે, તિર્યંચના બી ભાવ કરશે, બીજી બીજી ગતિઓના, પંચેન્દ્રિયના, ઇત્યાદિના, નરકના કરશે, પરંતુ મિથ્યાત્વ ઉભું રહ્યું તો ક્યાં જશે? તો કે મિથ્યાત્વ ઉભું રહ્યું તો એ નિગોધમાં પાછો જતો રહેશે. અને કસાયોનું ફળ શું છે? કે કસાયોનું ફળ આ ચાર ગતિની અંદર, કસાયોની મંદતા તો દેવગતિમાં જતો રહ્યો, ઓછી મંદતા તો મનુષ્યમાં જતો રહ્યો, તીવ્રતા તો તિર્યંચમાં જતો રહ્યો, અધિક તીવ્રતા તો નરકમાં જતો રહ્યો. આમ ગતિઓની અંદર જેને કહેવાય કે રખડવાનું જે થાય છે તે બધું કષાયોના કારણે થાય છે, અને મિથ્યાત્વને કારણે શું થાય છે કે મિથ્યાત્વને કારણે એ જીવ પરંપરાએ આગળ જઈને ભલે આ ભાવ નહીં તો બે ચાર ભાવ પછી કે એનો જેટલો કાળ જેવી યોગ્યતા એની જેવી હોનહાર એવો કોઈ નિયમ નથી કે ક્યારે એની જ્યારે જેવી યોગ્યતા જેવા પરિણામ કે એવા પરિણામનું નિમિત્ત પામીને એક કે એ ફરીથી નિગોજ જતો રહે છે. આ પ્રમાણે બંનેના ફળની અપેક્ષાએ વિચાર કરીએ તો કે છે કે આ બંનેમાં આટલો મોટો મતલબ કે ડિફરન્સ છે. બીજું મિથ્યાત્વનું જે ફળ લાગે છે મતલબ કે એનાથી જે કર્મનો બંધ થાય છે તો કે ઉત્કૃષ્ટ અપેક્ષાએ જોઈએ તો 70 કોડા કોડી સાગરનો બંધ થાય છે. એ કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે, ગુણસ્થાન વિવેચનના જે ક્લાસ ભરતું હશે તો એને ખ્યાલ હશે. તો કે છે કે 70 કોડા કોડી સાગરનો બંધ મિથ્યાત્વથી થાય છે, અને સમજો કસાઈમાં અનંતાનુબંધી કસાઈ હતી તો કે અનંતાનુબંધી કસાઈ હતી એક 40 કોડા કોડી સાગરનો બંધ થાય છે. પછી એવા પરિણામોથી તો કે પરિણામોથી બધો નીચો બંધ થાય છે, પણ સૌથી મોટું પાપ કયું છે આપણે આગળ કસાઈની ચર્ચા કરીશું ત્યારે હું વિસ્તારથી વર્ણન કરીશું કે સૌથી મોટું પાપ આ મિથ્યાત્વ છે કે જેના કારણે એને આ સંસારની શૃંખલા, મૂળ વાત તો એ છે કે આ સંસારની અંદર જે રખડપટ્ટી થાય છે નિરંતર જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ થયા કરે છે. તો કે જન્મ મરણનું મૂળ કારણ શું છે કે જન્મ મરણનું મૂળ કારણ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ એટલે ઉલટી માન્યતા, પોતાના આત્માને જ્ઞાન અને આનંદ સ્વરૂપ ન માનવો, અને આ કસાય રૂપ આ પાપ રૂપ કે આ શરીર રૂપ પોતાને માનવો એ જ ઉલટી માન્યતા મિથ્યાત્વ છે. એના કારણે આ જીવને આ જન્મ મરણના ફેરા નિરંતર ચાલુ રહ્યા કરે છે. ખ્યાલ આવે? આમ મિથ્યા બંનેના ફળમાં પણ વિચાર કરીએ ને તો મિથ્યાત્વ અને કસાય બંનેના ફળની અંદર પણ આ પ્રમાણે ડિફરન્સ આવે છે. સમરી ખ્યાલ આવ્યો તમને બધાની ટોટલી? મિથ્યાત્વનું ફળ શું એક જ લીટીમાં કેવું હોય તો પરંપરા એ નિગોધ, અને કસાયનું ફળ તો કે કસાયનું ફળ આ ગતિઓ ગતિઓ મારા પટ્ટી ઘડીકમાં દેવ ગતિ તો ઘડીકની અંદર ઉપરની ગતિ નીચેની ગતિ આ ગતિઓમાં રખડપટ્ટી કહેવાનો મતલબ આ પ્રમાણે એનો ડિફરન્સ જોવામાં આવે છે. હા હવે ક્લિયર? કોઈને બીજો કોઈ પ્રશ્ન?
કોઈને પ્રશ્ન? કોઈ
આગળ ચાલીએ?
હા જી હા જી આગળ ચાલીએ.
હા જો બોલો, આપણે વાત ચાલી હતી કે મિથ્યાત્વ અને કસાઈથી જીવ પાપ કરે છે, એની અંદર આપણે વાત એ ચાલી કે દ્રવ્ય હિંસા બતાવવાનું કારણ શું કે હકીકતમાં તો ભાવ હિંસા જ હિંસા છે, પણ એ દ્રવ્ય હિંસાની અંદર જીવના ભાવોનું નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે, માટે દ્રવ્ય હિંસાને પણ હિંસા કહેવામાં આવે છે. જો ઘણીવાર કોઈ જીવ છલવી ગ્રહણ કરે, બીજા કોઈ જીવને મારે, અને કોઈ આ સમજો કે અધ્યાત્મનું વાંચન કરીને અથવા તો જીનાગમનું વાંચન કરીને એમ સમજે કે ભાઈ દ્રવ્ય હિંસાનું તો કઈ ફળ લાગતું નથી. સમજો, બહુ સમજવા જેવી વાત છે. મૂળ તો ભાવ હિંસાનું છે, તો બહારના જીવનો ઘાત કરો કે ન કરો શું ફરક પડે છે? આવી અમુક ગાથાઓ પણ છે સમયસારમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, તો ત્યાં આગળ બધાના જવાબ આપ્યા છે કે ભાઈ તે બહારમાં દ્રવ્ય હિંસા કરી તો કે તારા ભાવ વગર નથી થઈ, એની અંદર તારા ભાવ જોડાયેલા છે, એની અંદર તારા ભાવનું નિમિત્ત બન્યું છે, માટે તું એમ છટકી જવા માંગતો હોય કે બહારમાં જીવને મરો કે ના મરો શું ફરક પડે છે? તો કે છે કે શું ફરક પડે તેનો પ્રશ્ન નથી, તે સાથે એવા ભાવ કર્યા છે અને એનાથી તને અવશ્ય તને એનો બંધ થાય છે. તો જે ગુરુદેવ શ્રીના પ્રવચનોની અંદર એ વખતે ઘણા વર્ષો પહેલા પણ આવા પ્રશ્નો બહુ આવતા હતા સભામાંથી કે સાહેબ અમે કાંદા બટેકા ખાઈએ અને એની અંદર એ બધા જીવો છે એ તો પોતાનું આયુ લઈને આવ્યા છે, હવે શ્વાસના 18 ભાગની અંદર જન્મ મરણ તો એ કરવાના છે, એટલે કે હું ન ખાઉં તો એ કરવાના છે અને ખાઉં તો એ કરવાના છે, તો કે અમને એનો શું દુઃખ લાગે? અમે ના ખાઈએ તો એ પડી રે એ જન્મ મરણ કરે છે, અને સમજો કે અમે ખાઈએ તો પણ કરે છે, તો કે અમે ખાઈએ તો એમાં શું વાંધો છે? આવા પ્રશ્ન પણ એ વખતે ઘણા આવતા હતા. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો કે એ વાત તો સાચી કે એ એના આયુ ક્ષયથી મર્યો છે, તે માર્યો છે એટલે સામે વાળો જીવ મર્યો છે, તો કે એમ બિલકુલ નથી, પરંતુ તે ખાવાના પરિણામ કોને કર્યા? એવા અભક્ષ પદાર્થને ખાવાના પરિણામ કોને કર્યા? એવા એ પદાર્થો છે એની અંદર અનંત જીવરાશિ ઉત્પન્ન થાય છે, અને આ ખ્યાલ હોવા છતાં પણ તું એને સમજો કે એનું સેવન કરે છે, તો કે સેવન તે વગર ભાવે કર્યું કે તને જબરદસ્તી કોઈએ ખવડાવ્યું મોડામાં મૂક્યું? તો કે તે સામેથી ચાલીને એનું સેવન કર્યું છે, માટે એ ભાવોનું ફળ તને અવશ્ય લાગે છે. કે ગ્રદ્ધતા અને તારા પરિણામ વગર એ ક્રિયા જોવામાં આવતી નથી. એટલે કોઈ એવું છલ કરે કે બહારની હિંસા તો અમે કરતા જ નથી, પરંતુ અને એમ કરીને કોઈ સમજો કે એવી રીતે પ્રમાદની પ્રવૃત્તિનું સેવન કરે તો કે તો છલ ગ્રહણ કરવા જેવું છે એમ નથી. તમારા પરિણામ છે કે અવશ્ય તમને બહારની ક્રિયા એટલે કે ક્રિયાનું તો ફળ નથી, પરંતુ ક્રિયાના માધ્યમથી તમને એનો દોષ અવશ્ય લાગે છે. બરાબર કે આ પ્રમાણે જેમ છે તેમ બધી રીતે એનું સમજવું કેવો મતલબ. બરાબર છે. હા હવે આગળ વાત. હા બોલો બોલો. કોઈ કઈ વાત કરવી છે?
ના ના બરાબર યશભાઈ.
ઓકે હવે સમજો કે એ પ્રમાણે જૂથમાં પણ આપણે ચર્ચા કરી કે કોઈ પણ પદાર્થ સંબંધી સમજો કે ન જાણતા એના વિશે કઈ કહેવું કથન કરવું અથવા તો જેવું વસ્તુ છે એવી ન બતાવીને અન્ય રૂપે સમજો એનું કથન કરવું તો કે છે કે એ બધું દ્રવ્ય જૂથ છે. કહેવાનું ભાષાના માધ્યમથી કથન કરવું કહેવું એ બધું તો દ્રવ્ય જૂથ છે, અને એવી જાતિના અંદરના પરિણામ તેને ભાવ અસત્ય એટલે કે ભાવ જૂથ કહેવામાં આવે છે. જો એક વાત સમજો, ભાવ અસત્યની અંદર આપણે બે ત્રણ વાત બી જોઈ હતી, એ જેને કહેવાય કે આપણે લાસ્ટ ટાઈમ એ વાત કરી હતી કે કોઈ વાત સાચી હોવા છતાં પણ કઠોરતાથી કહેવામાં આવે, કોઈ વાત સાચી હોવા છતાં પણ જેને કહેવાય કે કોઈનો ઘાત લઈ લે એવા પ્રકારની હોય તો કહે છે કે આવું કોઈના પ્રાણ જાય અથવા તો કોઈનું દિલ દુભાય એવી સિચ્યુએશન ઊભી થાય તો કહે છે કે એવા વચનોને પણ અસત વચન કહેવામાં આવે છે. બીજું વસ્તુ સંબંધીનું જેટલું પણ અજ્ઞાન છે તો કહે છે કે એ ભાવ અસત સંબંધીનું જેને કહેવાય કે પાપ એ પણ નિરંતર આપણને એનું ચાલુ મતલબ કે એનો બંધ પાપનો બંધ ચાલુ રહ્યા કરે છે. ફરીથી કહું છું, વસ્તુ વ્યવસ્થા સંબંધીનું અજ્ઞાન, વસ્તુનું સ્વરૂપ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા હરતા નથી એ બી આવી ગઈ, બધી સિદ્ધાંતોની પણ વાત આવી ગઈ, સાચા દેવશાસ્ત્ર ગુરુ સંબંધીની પણ વાત આવી ગઈ. તો કે છે કે અસત કોને કહેવાય તો કે અસત ખાલી ન બોલવું એટલું જ મતલબ કે સત્ય નથી, પરંતુ મને વસ્તુ વ્યવસ્થા સંબંધીનું બધું વિપરીત જ્ઞાન છે મારા મગજમાં તો પણ કે છે કે હું અસતનું પાલન કરું છું, ખાલી એકલું હું જૂઠું નહીં બોલું એ નહીં ચાલે. દાખલા તરીકે મેં તો નિયમ લઈ લીધો કે ભાઈ હું હવે આજીવન જૂઠું નહીં બોલું, પણ કે છે કે એટલા માત્રથી આ શેને કહેવાય કે પાપથી બચાતું નથી. વસ્તુ વ્યવસ્થાનું પણ જ્ઞાન આપણને હોવું આવશ્યક છે. સાત તત્વોનું યથાર્થ શું સ્વરૂપ છે, મોક્ષ અને મોક્ષ માર્ગનું શું સ્વરૂપ છે, સંસાર સંસાર માર્ગનું શું સ્વરૂપ છે તો કે છે કે આનું જ્ઞાન પણ હોવું આવશ્યક છે. જો આનું જ્ઞાન નથી અને એ સંબંધીની વિપરીતતા છે તો કે છે કે એ સંબંધીનું અસત પણ એનું પાપ પણ આપણને નિરંતર ચાલુ રહે છે. આ સૂક્ષ્મ વાત છે, આ સૂક્ષ્મ ભેદ કહીએ છીએ. પાઠશાળામાં છોકરાઓને તો સામાન્ય રીતે સમજાવાય કે ભાઈ જૂઠું બોલવું તે પાપ છે, જૂઠું બોલવાનું અને સત્ય બોલવું તે કહે છે કે એ શુભભાવરૂપ પ્રવર્તન છે, પરંતુ જૂઠું બોલવું અથવા તો જૂઠું માનવું તો કહે છે કે એ બધું પણ પાપ છે. જૂઠું બોલવું, જૂઠું બોલવાના પરિણામ પણ પાપ, અને અહીંયા આગળ જૂઠું માનવાના પણ પરિણામ. અભિપ્રાયની અંદર વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન ન હોવું તો કે છે કે એ પણ અસત વચન અથવા તો અસત પાપની અંદર જાય છે. એનું સ્વરૂપ વ્યાપક છે, વ્યાપક છે એટલે ઘણું મોટું છે, એ પ્રમાણે એના અંતર્ગત પણ આપણને એ સંબંધીનું પાપ નિરંતર ચાલુ રહે છે. દાખલા તરીકે હિંસામાં આપણે ઘટિત કરીશું ને, હું એક જગ્યા પર બેસ્યો છું, કોઈ પણ જીવને મારતો નથી, છતાં પણ અભિપ્રાય મારો વિપરીત છે, તો અભિપ્રાયની અંદર હું કોઈ જીવને મારી શકું છું અથવા તો બચાવી શકું છું, એવા અભિપ્રાયનું મને ફળ નિરંતર લાગે છે પાપરૂપમાં. એવી રીતે હું એક જ જગ્યા પર બેસ્યો છું, મને વસ્તુ સ્વરૂપ સંબંધીનું અજ્ઞાન ચાલી રહ્યું છે તો કે વસ્તુ સ્વરૂપ સંબંધીનું મારા જ્ઞાનમાં અજ્ઞાન ચાલી રહ્યું છે તો એનું પણ પાપ મને નિરંતર ચાલુ છે. કારણ કે મારા જેટલા પણ વિચાર નીકળશે ઉત્પન્ન થશે તો કે વસ્તુ સ્વરૂપથી વિપરીત સંબંધીના જ ઉત્પન્ન થાય છે અને એનો મને દોષ અવશ્ય લાગે છે. જેમ હિંસામાં સમજ્યા એમ સમજો કે અસત્યની અંદર પણ આપણે આ પ્રમાણે સમજવું. ખ્યાલ આવ્યો બધાને?
નિલેશભાઈ, અહીંયા એક ક્વેશ્ચન છે કે આપણે સમ્યક દ્રષ્ટિ જીવોની વાત કરીએ અને ત્યાં પણ એમના પરિણામ વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ ના પણ હોય છે ક્યારેક ક્યારેક, ત્યારે જ એવી બહારમાં આપણને હિંસાની ક્રિયાઓ જોવા મળે, પણ એમનો અભિપ્રાય તો બદલાઈ ગયો હોય.
બરોબર છે.
તો લાઈક હા, તો એ પરિણામોનું શું રીઝન, એટલે એ પરિણામો પણ કેવી રીતે વસ્તુ સ્વરૂપ વગરના કેવી રીતે આવી શકે? હા, ત્યારે પણ વિનાના વિરુદ્ધ
છે. અહીંયા આગળ આપણા જે ચર્ચા થઈ કે વસ્તુ સ્વરૂપ થી વિપરીત છે, એની અંદર શ્રદ્ધાની મુખ્યતાથી વાત સમજવી. શ્રદ્ધાની મુખ્યતાથી એટલે શું કે દાખલા તરીકે સાચા દેવ શાસ્ત્ર ગુરુ આજ પ્રમાણે છે, જગત ની અંદર છ જ દ્રવ્ય છે, જગત ની અંદર સાત તત્વ નું સ્વરૂપ આ છે, અને એમાં હે કે ઉપાદે આ પ્રમાણે છે. એ જ દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા હરતા નથી, જીવ અનાદિ અનંત છે. આ સંબંધી ની જે વસ્તુ સ્વરૂપ ની માન્યતા જે છે, કે એ સંબંધીની વસ્તુ સ્વરૂપની માન્યતામાં વિપરીતતા છે, તો વિપરીતતાનો દોષ લાગે છે. એ એંગલ છે. સમજી લો કે એના પરિણામોની અંદર હજી સમજો કે કસાય ભાવ ઉભા છે, અને તો એ તો કમજોરી વસ ઉભા છે, એ ચારિત્રના દોષની અંદર જશે. એટલે એનો જે દોષ લાગે છે, રાગ દ્વેષના પરિણામ થાય છે, તો કે છે કે એ લાગે છે, એ લાગે છે, પણ એ એટલો મોટો દોષ નથી જેટલો મોટો દોષ વસ્તુ સ્વરૂપ સંબંધીનું અજ્ઞાન છે. બહુ સમજવા જેવી વાત છે. બંનેમાં ડિફરન્સ પડી ગયો. એક સમજો કે મિથ્યા દ્રષ્ટિ જીવ લઈએ, તો એને તો આ બધી આખી વસ્તુ વ્યવસ્થા જે સિદ્ધાંતો જે છે, તો કે એની અંદર જ એને તો વિપરીતતા ચાલી રહી છે, અને એના થકી એના જેટલા પણ પરિણામ છે, તો કે બધા વિપરીત ચાલી રહ્યા છે. ત્યારે તો એને તો બહુ મોટો દોષ લાગે છે. ત્યારે આ જીવને તો કે આ જીવને તો એટલે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને વસ્તુ સ્વરૂપ સંબંધી તો અજ્ઞાન નથી, પરંતુ ચારિત્રની કમજોરી થી. દાખલા તરીકે સમજો કે કોઈ ઘરની અંદર છે તો એને બી ઝઘડો થઈ ગયો, તો એની ચારિત્રની કમજોરીથી કચાસના કારણે રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય. એ વખતે પણ એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન શું છે કે ભાઈ એ જીવનું એ જ રૂપે પરિણમવાની યોગ્યતા હતી, એવું એ માને છે કે નથી માનતો, એની ક્રમત પર્યાયની અંદર એવા જ એને પરિણામ આવવાના હતા તો આવ્યા. દાખલા તરીકે સમજો કે નોકર ગ્લાસનો કાચ લઈને આવ્યો પાણી લઈને, અને એનાથી ફૂટી ગયો. હવે એને થોડો ક્રોધ પણ આવી ગયો, તો હવે એને જે ક્રોધ આવ્યો તો કે છે કે આ તો ચારિત્રની કમજોરીથી એને આવ્યો છે. એ વખતે પણ કદાચિત એના પરિણામ બગડે અને ગરમ થતો હોવા છતાં પણ એ વખતે વસ્તુ સ્વરૂપ સંબંધીનું જ્ઞાન શું છે કે એ કાચનો ગ્લાસ એ સમયે એક પરમાણુના ટુકડા થવાના હતા એટલે થયા છે, નોકરથી થયા નથી. આવી જે એની સમ્યક માન્યતા એની પડી હોવાને કારણે મોટો દોષ લાગતો નથી, ચારિત્રની કમજોરીથી જે દોષ લાગે છે તે લાગે છે. હવે રહી વાત આપણી, દાખલા તરીકે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ સમજો નોકર લઈ આવે, ગ્લાસ લઈને આવે. હવે એ ગ્લાસ ફૂટી બી ગયો. હવે બની શકે કે તમે કસાઈ ઘણી શાંત રાખી, કસાઈની મંદતામાં એને તમે બોલ્યા પણ કઈ વાંધો નહીં, એ બી ઘણા ગ્લાસ છે, એમ કરીને તમે એની જોડે સમાધાન કરી લીધું. તમે સમજો એમ હોવા છતાં પણ તમે એમ નથી માનતા કે આ એની યોગ્યતા હતી એટલે નહીં. માન્યતા એટલે આત્માના ભાનપૂર્વકની માન્યતા છે, એકલું વિકલ્પાત્મ જ્ઞાન નહીં ચાલે, આત્માના ભાન નથી. અને તમે સમજો કે એટલે તમને ઓલી સાચી વાત પણ મતલબ કે માન્યતામાં નથી કે આ એની યોગ્યતા અનુસાર થયું છે, તો કે છે કે તમને એનો દોષ ત્યાં આગળ ચાલુ છે. કેવું વસ્તુ સ્વરૂપ સંબંધની ખ્યાલ આવી ગયો. વસ્તુ સ્વરૂપની વાત અહીંયા શ્રદ્ધાના સેન્સમાં છે, અભિપ્રાયના સેન્સમાં છે, પરિણામના સેન્સની વાત ચાલતી નથી. ખ્યાલ આવ્યો ભાઈ?
બરાબર બરાબર. હાજી હા હા, બહુ સરસ.
એમ આ જૂઠની અંદર પણ એમ સમજવું કે વસ્તુ વ્યવસ્થા, દાખલા તરીકે સમજો કે વસ્તુ વ્યવસ્થા તો જેવું છે તેવું સમ્યક દ્રષ્ટિ માને છે. કદાચિત એને પણ સમજી લો કે કદાચિત એવા લોક વ્યવહારની અંદર ક્યારેક એવો પ્રસંગ બની જાય કે કદાચિત એનાથી અસત વચન નીકળી જાય, કોઈ એવો અભિપ્રાય તો નથી, પરંતુ એવી ઘટના બની જાય કે એની અંદર કદાચિત એને બોલવું પડ્યું, તો પણ એ વખતે પણ એને વસ્તુ વ્યવસ્થાનો ખ્યાલ જ છે કે મારા જૂઠ બોલવાથી સામેવાળાનું પરિણમન થવાનું નથી. કોઈ પણ ચીજની મને પ્રાપ્તિ થઈ છે તો એ પ્રાપ્તિ મારા જૂઠ બોલવાથી નથી થઈ, પરંતુ એ પ્રાપ્તિ તો એ મારો પુણ્યનો ઉદય હતો તો આવી છે, એવું એને વસ્તુ સ્વરૂપ સંબંધીનું જ્ઞાન છે, તો કે છે કે મોટો દોષ લાગતો નથી. સમજવા જેવી વાત છે. અને મિથ્યા દ્રષ્ટિ તો શું માને છે કે હું આ જૂઠું બોલ્યો એટલે જ મને આ વસ્તુની પ્રાપ્તિ થઈ, જો હું જૂઠું ન બોલ્યો હોત તો આ મને વસ્તુની પ્રાપ્તિ, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાત. તમે સમજ્યા કે નહીં? એની માન્યતા કેવી છે? વસ્તુ સ્વરૂપ સંબંધી વિપરીત, અને પરિણામ પણ એના ખોટા છે. તો એને તો સમજો કે પરિણામ પણ ખોટા, એનું બી પાપ લાગે છે, વસ્તુ વ્યવસ્થા સંબંધીનું અજ્ઞાન છે, એનું બી પાપ લાગે છે. ત્યારે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને વસ્તુ વ્યવસ્થા સંબંધીનું અજ્ઞાન ન હોવાને કારણે મોટું પાપ લાગતું નથી, પરંતુ કદાચિત એવા અસત વચન બોલવાનો કદાચિત ક્યારેક એવો પરિણામ બની જાય. કરવા લાયક એ માનતો નથી, સાંભળી લેજો બરોબર, બિલકુલ આવા પરિણામ કરવા લાયક નથી એમ માન્યતામાં બરોબર બેસેલું છે. એમ હોવા છતાં પણ ચારિત્રની કમજોરી વશ એને જો એવો પરિણામ થઈ જાય તો એને દોષ તો લાગે જ છે, પરંતુ એને મોટો દોષ લાગતો નથી. કેમ? કારણ કે એને વસ્તુ સ્વરૂપ સંબંધીનું અજ્ઞાન નથી. આ બંનેમાં આ મોટો ડિફરન્સ આવી જાય છે. ખ્યાલ આવ્યો?
બરાબર બરાબર. હા જી, બહુ સરસ.
બરાબર ને? જો એક બીજી વાત કહું તમને, ચારિત્રની કમજોરી, ચારિત્રનો દોષ, આ બધા શબ્દના પ્રયોગ શું છે કે વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે પણ સમજો કે એનો ખુલાસો કરવાનો આવે છે. કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને તો સમજો કે અવૈધિક ભાવ છે, એની ભૂમિકામાં રાગ દ્વેષના પરિણામ થાય છે, તે ચારિત્રની કમજોરી છે, ચારિત્રનો દોષ છે. પરંતુ આ ચારિત્રની કમજોરી અને ચારિત્રના દોષ છે તે સમ્યક દ્રષ્ટિને લાગુ પડશે, મિથ્યા દ્રષ્ટિ નહીં. એ બરોબર સમજજો. કારણ કે સ્વાધ્યાય કરવા વાળા જીવો પણ આની અંદર ઘણો અતિરેક કરી બેસે છે, મતલબ કે એ પણ સ્લીપ થઈ જાય છે. વાત વાતની અંદર એ પણ એમ કહેતો થઈ જાય છે કે આ તો આપણો ચારિત્રનો દોષ છે, આ તો આપણો ચારિત્રનો દોષ છે. હકીકતમાં તો આપણને મિથ્યા દ્રષ્ટિ જીવને ચારિત્ર પ્રગટ જ નથી થયું. ચારિત્ર જેને પ્રગટ થયું હોય તો એને એમ કહેવાય કે ભાઈ ચારિત્રની અંદર દોષ લાગ્યો. આપણે તો ચારિત્રની અંદર વિપરીતતા છે, આપણો તો પુરુષાર્થ જ ઉલટો છે. જ્યાં સુધી મિથ્યાત્વ ઉભું છે ત્યાં સુધીનું જેટલું પણ ચારિત્ર છે તે કુચારિત્ર છે. એટલે એ મિથ્યા દ્રષ્ટિ માટે નહીં ઘટિત થાય કે ચારિત્રનો દોષ છે, એને તો મિથ્યાત્વનો જ દોષ ઉભો છે અને મિથ્યાત્વનો દોષ એને નિરંતર ચાલુ છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના માટે આ શબ્દનો પ્રયોગ થશે કે એની કટાક્ષને કારણે એને બંધ થયો, એની ચારિત્રની કમજોરી છે, ચારિત્રનો દોષ છે. માટે કોઈ જીવ ચારિત્રનો દોષ છે આટલું તો હોય જ, એવો અભિપ્રાય લઈને જો એ દોષ કરશે તો કહે છે કે એને ઉપરથી વધારે પાપનો બંધ થાય છે. તો કહે કે તો પછી એનું ચિંતવન કેવી ટાઈપનું હોવું જોઈએ મિથ્યા દ્રષ્ટિને? કે મિથ્યા દ્રષ્ટિ જીવને પણ એની ભૂમિકાની અંદર, એને સંસારિક જીવનની અંદર, બાહ્ય આચરણની અંદર કે કોઈ પણ રીતે એને પણ એનાથી દોષ લાગી જાય છે. તો દોષ લાગી જાય છે તો એ વખતે પણ સ્વરૂપ સમજેલો હોય તો એ અંદરમાં એને ખેદના પરિણામ થશે અને એ એમ સમજશે કે આ પરિણામ પણ ખરેખર કરવા લાયક નથી, આવા ખોટા પરિણામ છે. હકીકતમાં એ મારી ભલે કમજોરીઓ પણ ખરેખર એ પરિણામ પણ કરવા લાયક નથી. આપણું આવું વિકલ્પાત્મક જ્ઞાનની અંદર, આપણું વિકલ્પાત્મક શ્રદ્ધાની અંદર આવી શ્રદ્ધા પણ આપણી અવશ્ય હોવી જોઈએ તત્વ અભ્યાસુઓને. અને આપણે સમજો કે સમ્યક પુરુષાર્થ દ્વારા એ દોષને ટાળવાનો પણ બુદ્ધિપૂર્વકનો આપણો પ્રયત્ન પણ હોવો જોઈએ. અને સમજો કે આત્માના ભાનની મુખ્યતા પણ હોવી જોઈએ. એમ નહીં કે સમજો કે આપણે પણ એમ કહેતા રહીએ કે આ તો ચારિત્રનો દોષ છે, ચારિત્રનો દોષ છે કરીને આપણે જો કોઈ પણ ભોગની અથવા તો કોઈ પણ કસાયની જો છૂટ લઈને જો આપણે કસાઈ કરીએ તો આપણો અભિપ્રાય તો કસાઈ કરવાનો રહ્યો, કસાઈ છોડવાનો ક્યાં રહ્યો? પોઈન્ટ સમજાય છે? ડિફરન્સ સમજ્યા? અભિપ્રાય નથી, ચારિત્ર નો દોષ છે એમ એનું જ્ઞાન કરે છે અને એને એટલો ખેદ પણ વર્તે છે કે ખરેખર આ પરિણામમાં પણ ઉભા રહેવા જેવું નથી, આગળ વધીને વિશુદ્ધિ પ્રગટ કરવા લાયક છે. આવી માન્યતા અને એનું જ્ઞાન એનું બરોબર યથાર્થ કામ કરે છે. સમ્યક દ્રષ્ટિની માન્યતા અને જ્ઞાન પૂર્વક જ આપણા પણ વિચારક ભૂમિકામાં, વિકલ્પાત્મક ભૂમિકામાં પણ આપણી આવી જ માન્યતા અને આપણું આવું જ્ઞાન પ્રવર્તન કરે તો તો તત્વ અભ્યાસનું ફળ મળે અને આપણે આગળ વધીએ. કારણ કે જીનાગમની અંદર અનેક પ્રકારના કથન આવે, સમ્યક દ્રષ્ટિના ભોગોની પણ વાત આવે, પણ એનું સેવન અથવા તો એ વાંચીને આપણે એમાંથી સમજો કે આપણી કસાયો પુષ્ટ કરીએ તો ઉપરથી આપણું સારું થવાની જગ્યાએ આપણને એનો તીવ્ર બંધ થાય, એ પ્રમાણે એનું બધું બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. એટલું સમજવું હોય બરોબર કે નહીં?
બરાબર.
હવે જુઓ, ચોરી, ચોરી એટલે શું? ચોરી પાપ. તો કે છે કે કોઈની પડી ગયેલી વસ્તુ, કોઈની રાખેલી વસ્તુ, ભૂલી ગયેલી વસ્તુ અથવા તો કોઈની આજ્ઞા વગર પણ લઈ લેવામાં આવેલી વસ્તુ, તો કે છે કે એ બધી કોઈની બીજાની માલિકી હોય અને સમજો કે એ લઈ લઈએ વસ્તુ તો તેને દ્રવ્ય ચોરી કહેવામાં આવે છે. આ તો દ્રવ્ય ચોરી થઈ ગઈ. અને એ જાતિના પરિણામ, તો એ જાતિના પરિણામને ભાવ ચોરી કહેવામાં આવે છે. બહારની જે વસ્તુ જે છે કે જેનાથી આકર્ષાઈને આપણને એ પરિણામ, મતલબ કે એ પદાર્થ જેનો માલિક બીજો છે, જેનો સ્વામી બીજો છે અને એ પદાર્થ આપણને લેવાના જે પરિણામ થાય છે તેને ભાવ ચોરી કહેવામાં આવે છે. હવે એવું બની શકે કે બહારના પદાર્થો પડેલા છે, આપણને લેવાના પરિણામ પણ છે. હવે બની શકે કે જીવન પર્યંત આપણો એવો ઉદય ના હોય તો એ પદાર્થ આપણને ન પણ મળે, હવે ભલે એ પદાર્થ બહારમાં ન મળે એમ હોવા છતાં પણ જો આપણા એવા પરિણામ નિરંતર ચાલુ છે તો આપણને ભાવ ચોરીનું પાપ નિરંતર આપણને લાગ્યા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી કહું છું, બહાર જેમ હિંસાનું પ્રકરણ યાદ કરો, બહારમાં હિંસા થાય કે ન થાય, અહીંયા આગળ પરિણામોમાં હિંસા કરવાનો ભાવ છે તો બહારમાં હિંસા ન થતી હોવા છતાં પણ આપણને એનો દોષ લાગે છે, એનું પાપ લાગે છે. તેવી જ રીતે બહારમાં ચોરી જે પદાર્થ પડ્યો છે, જેની માહિતી બીજાની છે, એ પદાર્થને લેવાનો, સમજો કે એ પદાર્થ આપણી જોડે આવે કે ન આવે, પરંતુ એને પૂછ્યા વગર સમજો લેવાનો પરિણામ છે, હડપ કરી લેવાનો પરિણામ છે, લૂંટી લેવાનો પરિણામ છે, તો એ બધો ચોરીના ખાતામાં જાય છે, એને ભાવ ચોરી કહેવામાં આવે છે. ખ્યાલ આવે? બહુ સરળ છે કે બરાબર? શાસ્ત્રની અંદર તો ત્યાં સુધીને કીધું છે કે આચાર્ય દેવ હોય, આચાર્ય દેવ સંઘમાં, અને સંઘમાં આચાર્ય દેવની અંદર સમજો કે બીજા સંઘમાંથી કોઈ શિષ્ય આવે અને કોઈ શિષ્ય આવે અને આ આચાર્ય દેવ તપાસ કર્યા વગર અથવા તો બીજા સંઘના આચાર્યની આજ્ઞા વગર જો એને પોતાનો શિષ્ય તરીકે રાખી લે અથવા તો સંઘમાં સ્થાન આપી દે તો એ આચાર્ય દેવને પણ ચોરીનું પાપ લાગે છે. વિચાર કરો, આટલું જબરજસ્ત જીનાગમની અંદર આની વાત કરેલી છે. કેવાનો મતલબ શું કીધું? ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો?
હાજી હાજી.
આ સુધીની વાત કરેલી કે પૂછ્યા વગર એના શિષ્યને પણ તમે જો રાખી લો છો, પોતાનો બનાવી લો છો, તો કે તે તત્સંબંધી શિષ્ય સંબંધીનું ચોરીનું પાપ લાગી જાય. એટલે આચાર્ય દેવ એવી રીતે એમણે શિષ્યોને જ્યારે પરમિશન આપતા નથી, આ તો ધર્મ માર્ગની વાત થઈ ગઈ. વિચાર, એમાં તો કઈ પાછું બીજું કોઈ ઇન્ટેન્શન બી નથી. એવું ઇન્ટેન્શન ના હોવા છતાં પણ વ્યવસ્થા, વસ્તુની વ્યવસ્થા, અનુશાસનની દ્રષ્ટિએ એ વ્યવસ્થા રાખવા માટે કે છે કે આ પ્રમાણે કાયદા કાનૂન જોવામાં, વસ્તુની વ્યવસ્થામાં આવી ટાઈપના કાયદા કાનૂન જોવામાં આવે છે, એ પ્રમાણે ચોરીના પાપથી પણ અવશ્ય બચવું જોઈએ. જો આ કસાયો કેમ થાય છે, આવા પાપ કેમ થાય છે, ખ્યાલ છે? વાત એમ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સંબંધીની જ્યારે તીવ્ર આસક્તિ વધી જાય ને, અને એ એટલી હદે વધી જાય ત્યારે આ જીવને આવા પાપ જોવામાં આવે છે. બહુ સમજજો, જ્યારે આપણી કસાયોની અંદર જે ઉગ્રતા આવી જાય છે તો એ ઉગ્રતાની અંદર આવા પાપોના પરિણામ જોવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પદાર્થ સમજો કે મને ઘણો પસંદ પડ્યો, હવે સમજો કે કોઈ કારણવશ મને એ પદાર્થની પ્રાપ્તિ થતી નથી, તો એની અંદર એટલી બધી આસક્તિનો પરિણામ થઈ જાય છે એ ચીજને મેળવવા માટે, અને એ આસક્તિનો ભાવ એટલી હદે વધી જાય છે કે મારા મનની અંદર એ પરિણામ ઉત્પન્ન થાય કે ભલે મારે ચોરી કરવી પડે તો કરવી પડે, પરંતુ એ પદાર્થ તો હું લઈને જ રહીશ, એવી આસક્તિના પરિણામની અંદર એને ચોરી કરવાનો ભાવ આવી જાય છે. વિચાર કરો તમે, એવા પાંચે પાંચ પાપમાં ઘટિત કરવું. મૂળ દોષ કયો છે? મૂળ દોષ આસક્તિનો છે, આપણને પકડાવવું જોઈએ. દાખલા તરીકે કોઈ જીવ છે તો કોઈ જીવ પ્રત્યે પ્રહાર કેમ થાય છે? કારણ કે અંદરમાં આપણા હૃદયની અંદર એટલી બધી હદે આસક્તિ પડી છે કે એ મારી ઈચ્છાથી વિરુદ્ધ પરિણમન કરે છે. એ મારી ઈચ્છાથી વિરુદ્ધ કેમ ચાલ્યો? તો કે એવી તીવ્ર આગ્રહ બુદ્ધિની અંદર મને એટલી હદે ક્રોધ આવ્યો કે એ ક્રોધને ન રોકી શક્યો. તો મનની વાત જવા દો, વચનની વાત જવા દો, કે મેં કાયના માધ્યમથી પણ એની પર પ્રહાર કરીને એ મારી આસક્તિને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. આમ તમે પાંચે પાપમાં જોજો. દાખલા તરીકે જૂઠ કેમ બોલ્યો? તો જૂઠની અંદર પણ શું હતું કે કોઈ પણ ભોગે એટલી બધી આસક્તિ થઈ ગઈ કે એ કોઈ પણ ચીજને બચડાવવા માંગે છે, તો એની અંદર પણ એનો એવો જ અભિપ્રાય ને આસક્તિ ભાવ પડ્યો છે. એના કારણે જેને કહેવાય કે એ સતવચનને છોડીને એ જીવ લોક વ્યવહારની અંદર પણ જૂઠ બોલવા માંગે છે. આમ બધી ચીજોની અંદર આ એક સામાન્ય વાત સમજવી, દરેક જગ્યાએ નિયમ ના લગાવી દેવા, પણ એક સામાન્ય વાત છે. ઓલું પ્રકરણ ખ્યાલમાં રાખવું કે જીવને બચાવવા માટે જૂઠ બોલવું પડે તો શ્રાવકની ભૂમિકાની અંદર પણ એને એવો પરિણામ હોય. અત્યારે એ વાતને ટચ કરવાની જરૂર નથી, એક સામાન્ય વાત સમજવી. તો કે સામાન્ય અંદર કે આ જીવને જ્યારે તીવ્ર અતિ આસક્તિના પરિણામ થાય છે ત્યારે જીવ પાપ તરફ જાય છે અને પાપ કરીને પણ પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માંગે છે. કેવો આ પ્રમાણે એનું સ્વરૂપ છે. તો મોહ શું ઘટાડવું, શું તોડવું? તો કે આસક્તિ તોડવું. પાપ કેવી રીતે છૂટે? કે આસક્તિ ભાવ તોડવાથી પાપ છૂટે. જો એક તો નીતિના પાપની વાત આવે અને અનીતિના પાપની વાત આવે, સમજજો જરા. જે સમ્યક દ્રષ્ટિને પણ વચ્ચે વચ્ચે આપણને પ્રશ્નો થાય છે ને, સમ્યક દ્રષ્ટિના જીવનમાં પણ આ જોવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિએ પણ આ જોવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિએ પણ પાંચ પાપોની અંદર હજી પ્રવૃત્તિ જોવામાં આવશે. ચોથા વાળાની વાત છે, પાંચમા વાળાને એક દેશ પાપનો ત્યાગ થઈ જાય છે અને મુનિરાજ રહેતો સર્વથા ત્યાગ થઈ જાય. તો આ જે ડિફરન્સ છે ને એ સમજજો. તો કે પહેલા અને ચોથામાં પણ છે. દાખલા તરીકે પહેલા ગુણસ્થાન વાળો છે તો એને બધા અનિતિના પાપ જોવામાં આવશે, અને ચોથા ગુણસ્થાન વાળો છે તો કહે છે કે એને પણ પાપ તો જોવામાં આવશે, પરંતુ એને આવી અનિતિના પાપ નહીં જોવામાં આવે, એને નીતિ ન્યાયપૂર્વકના પાપ જોવામાં. એટલે નીતિ ન્યાય શબ્દ બી વાપરે છે ને પાપ, હા કે હા હા, નીતિ ન્યાયના એને પાપ જોવામાં આવશે. દાખલા તરીકે એક સરળ ઉદાહરણ આપું, આગળ પરિગ્રહની પણ વાત ચાલશે ને તો એક એક્ઝામ્પલ એનું આપી દઉં. કે દાખલા તરીકે સમજો કે હું કમાઉં છું, આજીવિકાનું સાધન કરું છું અને મને કોઈ પણ પદાર્થની અથવા તો એ પૈસાની મને પ્રાપ્તિ થઈ, તો મારું આજીવન ચલાવવા, મતલબ કે આજીવિકા ચલાવવા માટે, જીવન નિર્વાહ કરવા માટે હું કમાઈને સમજો કે એ પ્રમાણે ધન એકઠું કરીશ, તો કહે છે કે ધન એકઠું કરવાનો ભાવ જ પાપ ભાવ છે. એટલે કે ભલે નીતિથી તો નીતિથી પણ, પરંતુ કહે છે કે આવો પરિણામ એની ભૂમિકાની અંદર હશે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને નીતિનું પાપ લાગશે. હવે મિથ્યા દ્રષ્ટિની માન્યતા શું છે કે કોઈ પણ ભોગે ભલે ખોટું કરવું પડે તો ખોટું કરવું પડે, પણ ગમે તેમ કેમ કરીને, કારણ કે એને આસક્તિની તીવ્રતા વધારે છે ને, ગમે તેમ કરીને પણ સમજો કે આ ધન મારે એકઠું કરવું જ છે, એના પરિણામોમાં આસક્તિ પડી છે. તો એટલી તીવ્ર આસક્તિ છે કે નીતિ પણ છોડીને અનીતિ કરીને પણ એ પાપ કરશે. એટલા માટે મિથ્યા દ્રષ્ટિના જે પાપો છે તેને અનીતિના પાપ કહેવાય છે, સમ્યક દ્રષ્ટિના જે પાપો છે તે કહે છે કે નીતિના પાપ કહેવામાં આવે છે. પાપ પાપ છે એમ હોવા છતાં પણ અનીતિ અને નીતિની અંદર, જેને કહેવાય કે એ બંધની અંદર પણ એ પ્રમાણેનો ફરક પડી જાય છે. આ પ્રમાણે બંનેમાં ડિફરન્સ સમજવો પડે. બરોબર ખ્યાલ આવે તમને બધાને?
હાજી હાજી હા બરાબર
બરાબર ને. હવે જુઓ એ પ્રમાણે કુશીલ, એના પણ બે ભેદ આચાર્ય.
નિલેશભાઈ અસત્ય વિશે એક થોડો એક નાનો ક્વેશ્ચન હતો. નિલેશભાઈ સોરી પાછળ લઈ જાઉં છું, પણ અસત્ય વિશે એક નાનો ક્વેશ્ચન હતો કે અસત્યમાં ક્યારેક મેં એવું વાંચેલું કે ક્યાંક આપણે સમજ્યા વિના કોઈની વાત ડાયરેક્ટલી બીજાને કહી દઈએ, અને અને એવી રીતે આપણા મનમાં સમજ્યા વિના પણ જો કોઈ વાત સત્ય સમજીને બીજાને કહી દઈએ તો પણ એ અસત્યના સૂક્ષ્મ દોષમાં જાય છે. તો
બરોબર છે, કારણ કે તમે જે બતાવો છો તે કે વસ્તુ જેને કહેવાય કે એવું યથાર્થ નથી, અને એવું યથાર્થ નથી છતાં પણ તમે એને બતાવો છો, તો તમારું દોષ શું થઈ ગયો?